તારીખ 9/1/1993 શ્રી સમયસર ગાથા 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 74.
મૂળ વાસ્તવિક સ્વરૂપ કે જીવ કેવો છે અને તેનું શું લક્ષણ છે ઓળખવા માટે ના ઉત્તર ગાથા ચાલે તેમાં નાસ્તિથી કે આત્મા રસ વિનાનો છે, આત્મા રૂપ વિનાનો છે, આત્મા ગંધ વિનાનો છે અને આત્મા સ્પર્શ વિનાનો છે. ચાર ઉદ્ગળના મુખ્ય ગુણો છે અને એ ચાર ગુણોની પર્યાયના નિમિત્તે આત્માને અનેક પ્રકારના વિકારી પરિણામ થાય છે અને તેથી આ આત્મા દુઃખી થાય છે. એટલે એની મુખ્ય વાત કરી કે ભાઈ, જે જે પર્યાયોથી તને સુખનું કારણ લાગ્યું છે, સુખ મનાયું છે, તે જ ખરેખર તારા દુઃખનું કારણ છે. માટે એનો ખુલાસો કર્યો કે જીવથી અજીવ એવા ભિન્ન પદાર્થો, ભિન્ન પર્યાયો છે અને તેથી એની સાથે આ આત્માને સર્વથા ભિન્ન પણ અનુભવ કરવા યોગ્ય છે. એ ઉપરાંત એક પાંચમો મુદ્દો છે શબ્દનો. ચાર ઉદ્ગળના મૂળ ગુણો છે અને શબ્દ છે એ પૂતગળનો મૂળ ગુણ નથી, પણ અનેક પૂતગળ પરમાણુની પર્યાયનો, અનેક પૂતગળ પરમાણુનો જથ્થો છે, એ જથ્થાની પર્યાય શબ્દ છે. એક પરમાણુમાં કદી શબ્દની ઉત્પત્તિ થતી નથી. અનેક પરમાણુઓ અથડાતા એની વચ્ચે અવાજની ઉત્પત્તિ, શબ્દની ઉત્પત્તિ થાય છે અને એ પણ પાંચ ઇન્દ્રિયમાંથી એક કર્ણેન્દ્રિયનો છેલ્લી ઇન્દ્રિયનો વિષય હોવાથી એ પણ જીવને વિકારનું નિમિત્ત છે. તેથી આચાર્ય મહારાજે ચાર ગુણ ઉપરાંત પાંચમો શબ્દ પણ લીધો છે. મૂળ ગુણ નહીં હોવા છતાં લીધો છે. એનું એ કારણ કે એક ઇન્દ્રિયનો એ વિષય થાય છે અને સુસ્વર અને દુસ્વર એવા એના બે મુખ્ય પર્યાયો છે. ગૌણપણે અનેકવિધ એના પર્યાયો છે. સુસ્વરના પણ પેટાભેદ અનેક છે, દુસ્વરના પણ પેટાભેદ અનેક છે. જે અવાજ કર્ણપ્રિય લાગે છે એને સુસ્વર કહે છે, જે અવાજ કર્ણપ્રિય નથી લાગતો એને દુસ્વર કહે છે. સ્વર એટલે અવાજ. જીવ પોતાના અનંત શાંત સ્વરૂપથી બહાર ઉપયોગ લગાવે એટલે દુઃખ થાય. શું ભગવાનની દિવ્ય ધ્વનિમાં કયા આત્માનું સુખ છે? ભગવાનની દિવ્ય ધ્વનિમાં ભગવાનના આત્માનું સુખ નથી અને સમોસરણમાં સાંભળનાર શ્રોતાઓના કોઈ આત્માનું સુખ એમાં નથી. એ તો પૂતગળ સ્કંધોની પર્યાય છે. દિવ્ય ધ્વનિ છે એ પણ પૂતગળ સ્કંધોની પર્યાય છે, પણ એમાં આત્મકલ્યાણનું નિમિત્તત્વ રહેલું જોઈને મૂળ ગુણ અને એ સિવાયના ધર્મો છે એમાં એક પૂતગળમાં શબ્દમાં આત્મકલ્યાણ નું નિમિત્તત્વ રહેલું છે. કેમ કે વિકાર તો બે પ્રકારના છે ને, અશુભ અને શુભ. તો શુભ વિકાર નું એ નિમિત્ત થાય છે, પણ એ શુદ્ધતાનું નિમિત્ત થતું નથી. કોઈ પર દ્રવ્ય આ તો અચેતન છે, પણ સચેતન એવા પંચ પરમેશ્વરીના આત્માઓ, એમાં સિદ્ધાત્માઓ પણ આવી ગયા દેહ વિનાના, એ પણ આ આત્માને શુદ્ધિનું કોઈ સીધું કારણ થતું નથી. કેમ કે ઉપયોગ બહાર જાય એટલે એની સાથે શુભરાગની ઉત્પત્તિ ચારિત્ર ગુણની પર્યાયમાં ઉત્પન્ન થવી અનિવાર્ય થઈ જાય છે, નિવારી ન શકાય એને. અને એને શુભયોગ, શુભયોગ કહેવામાં આવે છે. શુભ ઉપયોગ અને શુભયોગ, શુભયોગ, યોગ અને ઉપયોગ બંને શુભ છે. ત્યાં હવે મૂળ ગાથામાં એ રીતે મારી પ્રથમ 100 મૂકવાનું છે. એ રીતે જીવ ખરેખર ઉદગળ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી. જો અત્યાર સુધીમાં ગુણ લેતા હતા, રૂપ ગુણ, સ્પર્શ ગુણ, ગંધ ગુણ એમ કહેતા હતા, અહીંયા શબ્દ ફેર્યો. કેમ કે શબ્દ એ ગુણ નથી પૂતગળનો, પણ પર્યાય છે, ને એ પણ સ્કંદની પર્યાય છે, એક પરમાણુની પર્યાય નથી હોતી. એ રીતે જીવ ખરેખર પૂતગળ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી, માટે જીવ અશબ્દ સ્વરૂપે છે. જીવમાં અવાજ નથી. શું? જીવ બોલી શકતો નથી ટૂંકામાં. શું? જીવ બોલી શકતો નથી. અને શબ્દ જો જીવની પર્યાય હોય કે થાય તો આ ટેપ રેકોર્ડર ને રેડિયા ને ટેલિવિઝન ને બધામાં જીવ આવી જાય, બધામાં જીવની ઉત્પત્તિ થઈ જાય. કેમ કે જીવ વગર એની અવસ્થા ન હોય. અવસ્થા હોય તો અવસ્થા એ હોવો જોઈએ. અવસ્થા હોય ત્યાં અવસ્થાવાન પણ હોવો જ જોઈએ. માટે સ્પષ્ટ થાય છે કે ખરેખર જે શબ્દ પર્યાય છે એ જીવની નથી પણ ઉદ્ગળની છે. એટલે દિવ્ય ધ્વનિની પર્યાય એ અરિહંત પરમેશ્વર તીર્થંકર દેવના આત્માની પર્યાય નથી. એ શું? એ તીર્થંકર દેવના આત્માની પર્યાય નથી, એ પરમાણુની પર્યાય છે. અને ઈચ્છા વિના, ભગવાનની ઈચ્છા વિના અનક્ષરી વાણી ઓમકાર નાદ રૂપે દિવસમાં 4 વખત 6-6 પ્રહરના આંતરે નિયમિત રીતે ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી ભગવાનનું ત્યાં બિરાજમાન પણ નિયમિતપણે હોય ત્યાં સુધી, નિર્વાણ પામ્યા પછી એ પર્યાયની ઉત્પત્તિ થતી નથી. તેમ છતાં તે ભગવાનની પર્યાય નથી. ભગવાનના નિમિત્તે હોવા છતાં એ ભગવાનની પર્યાય નથી, તીર્થંકર દેવની એ પર્યાય નથી. એટલે અહીંયા સ્પષ્ટ કરે છે અમૃતચંદ્રાચાર્ય દેવ કે જીવ તો અશબ્દ છે. કેમ કે શબ્દ પર્યાય જીવને ખરેખર વિદ્યમાન નથી. શું? કેમ કે એ પૂતગળ દ્રવ્યથી અન્ય છે, અને આ પૂતગળ દ્રવ્યની પર્યાય છે શબ્દ પર્યાય. તો માટે જીવ અશબ્દ છે. પૂતગળ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી શું? પૂતગળ દ્રવ્યના જે પર્યાયો છે, પછી આ શબ્દના પર્યાયો ગમે તે પ્રકારના હોય, તેના પરથી પણ પોતે ભિન્ન હોવાથી, પૂતગળ દ્રવ્યથી તો ભિન્ન છે, પૂતગળના ગુણોથી તો ભિન્ન છે, પણ અહીંયા પર્યાયનો બોલાવ્યો. હવે અત્યાર સુધી ગુણનો બોલાવતો હતો કે પૂતગળ દ્રવ્યના પર્યાયોથી પણ આ આત્મા ભિન્ન હોવાથી પોતે પણ અશબ્દ છે. મારો શબ્દ ફરે નહીં, ઘણાને શું થાય છે, પકડ આવે છે ને, જીત થાય છે. મારો શબ્દ નહીં ફરે, મારી વાત નહીં ફરે. ભાઈ પણ તારી છે ને, શબ્દ તારો નથી ને વાતે તારી નથી, તું નકામો ચોટે છો. એ શબ્દ તારો નથી ને વાતે તારી નથી, તું તારે ને કાંઈ લેવા દેવા નથી, તું કોઈ જુદી જાત છે અને શબ્દ કોઈ જુદી જાત છે. ભ્રમથી થઈ જાય છે. આ જીવને ભ્રમણા થાય છે કે શબ્દો મારા છે અને એ શબ્દ રૂપે હું પરિણમું છું. શું શબ્દ રૂપે હું પરિણમું છું એમ એને લાગે છે. અને પોતાનું અસ્તિત્વ શબ્દમાં દેખાય છે અને પોતામાં શબ્દનું અસ્તિત્વ એને વેદાય છે. ભ્રમણા એ કરીને એ મિથ્યા ભાવ છે, વસ્તુ સ્થિતિ નથી. શબ્દ બરાબર જ વાપરો હોય ને બરાબર જ વાપરો, એમાં ફેર કરાય જ નહીં. કોઈ ફેર કરે એટલે એને તકલીફ થઈ જાય માનસિક. મારો શબ્દ કેમ ફેર્યો, મારા શબ્દમાં કેમ ફેરફાર કર્યો, હવે તારો હતો કે દિવસે ઉત્પન્ન થયા પેલા એ તારો નતો ને પછી એ તારો નથી. એ શબ્દ ની ઉત્પત્તિ નહોતી થઈ ત્યારે તું હતો કે નતો? હે, એ શબ્દ ની ઉત્પત્તિ પેલા જીવ હતો કે નતો? હતો. કેમ? શબ્દ ની ઉત્પત્તિ તો સાદી શાંત છે. નવા ઉત્પન્ન નવી પર્યાય ઉત્પન્ન થાય છે અને એ વ્યય થાય છે. તું તો એમને એમ છો, શાશ્વત છો. એ પેલા પણ તું છો ને એ પછી પણ તું છો. માટે એ શબ્દ તારો નથી અને તારે એની પકડ કરવાથી તને દુઃખ થશે ભાઈ, તને સુખ નહીં થાય એમ કેવું છે. એક સત્ય જ્ઞાની બોલે છે તો એ પણ જ્ઞાનીની પર્યાય નથી, એ શબ્દની પર્યાય છે. જ્ઞાની એમ કહે છે કે એ સત્ય કહ્યું એ શબ્દની પર્યાય છે. વચન સત્ય અને વચન અસત્ય એવા એના બે વિભાગ જરૂર છે. જેમ શુભ અને અશુભ છે એમ સત્ય અને અસત્ય એવા બે એના વિભાગ જરૂર છે. પણ અહીંયા સવાલ એટલો છે કે જીવના છે કે જીવના નથી? કેમ કે અધિકાર જીવનો ચાલે છે. જીવનું સ્વરૂપ શું અને અજીવનું સ્વરૂપ શું, આટલું વિચારવું છે અહીંયા આ પ્રકરણમાં. તો એટલું જ વિચારવું, મર્યાદિત રીતે વિચારવું છે. કોણે કરી છે તો કે પૂતગળો એ સ્વતઃ કરી છે, એમાં મારું કઈ નથી. ચોખવટ કરી નાખી છે પોતે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એટલે ત્યાં વચન ન જાય એનો અર્થ શું છે? કે જે વચન મારફત જે કઈ સ્વીકાર કર્યો છે એમાં અમે બદલી નહીં જઈએ, અમારા પરિણામ નહીં ફરે એમ કેવું છે. શું જે પરિણામે અમે જે વચન આપ્યું છે એ પરિણામને અમે બદલશું નહીં, એમાં અમે ધોખો નહીં કરીએ, દગો નહીં કરીએ, એમાં અમે ફેરફાર નહીં કરીએ. અમારું વચન પાલન કરવાનો અમે પ્રયાસ પૂરતો પ્રયત્ન કરીશું. પછી થાય ન થાય એ કોઈ જીવના અધિકારનો વિષય નથી. રામાયણની આ ચોપાઈ છે તુલસીદાસજીની, અને દશરથ રાજા જ્યારે કઈ કઈને વચન આપે છે ત્યારે તુલસીદાસજી દશરથના મુખેથી આ વચન ઉચ્ચારણ કર્યો છે. ભાઈ બોલો રાજા, તમે જરાક ઢીલા પડી ગયા. રામચંદ્રજી એ લોકોની કથા અનુસાર રામચંદ્રજીનો વનવાસ માંગ્યો અને ભરતને રાજગાદી સોંપવાની વાત કરી ત્યારે સહન ન કરી શક્યા. તો બોલો, વચન પાળવાના છો કે નથી પાળવાનો? ચાલે આ કયો તમે દબાણ કર્યું? તો કે રઘુકુળની રીતિ તો એ છે કે પ્રાણ જાય પણ વચન ન જાય. પ્રાણ ગયા, દશરથ રાજાના પ્રાણ
ગયા.
દીક્ષા એટલે ભરત, ભરત મહારાજાને એ દીક્ષા લેવાનો વિચાર કરતા હતા. એટલે કઈ કઈ નો અનુરાગ હતો કે નહીં એને ફસાવો છે, એને સંસારમાં નાખવો છે, એટલે એને રાજગાદીની માગણી કરી. વનવાસની માગણી રામચંદ્રજીની કરેલી ને જૈન રામાયણ પ્રમાણે, કેમ કે એવો દ્વેષ કોઈને રામચંદ્રજી ઉપર એમના કુટુંબમાં હતો જ નહીં. બહુ પ્રિય વ્યક્તિ હતી, રાજમાં સમાજમાં કુટુંબમાં બધાને અતિ પ્રિય વ્યક્તિ રામચંદ્રજી હતા. એવું કઈ માગ્યું નથી દ્વેષ થી, પણ રામચંદ્રજીએ પોતે આ રસ્તો કાઢ્યો કે હું ભૂગર્ભમાં ચાલ્યો જાઉં, એ જ આનો ઉપાય છે. નહીતર આપણા કુળ પ્રમાણે આપણે વચન પિતાજીનું નથી પાડ્યું એવું દુનિયા જાણશે અને એ આપણા કુળ ઉપર કલંક આવશે. માટે એ વસ્તુનો કોઈ રસ્તો, એ બાબતનો આ જે પ્રસંગ ઉભો થયો છે એનો કોઈ રસ્તો કાઢી લઈએ. ચંદ્રો અંદરની સમજૂતીથી એ રસ્તો કાઢેલો છે. શું કહે છે કે એ શબ્દ છે એ પૂતગળ દ્રવ્યના પર્યાયો છે, અને તે શબ્દ પર્યાય જીવ પોતે નથી, માટે પણ પોતે અશબ્દ સ્વરૂપે છે. પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી ઠીક એ શબ્દનો કોઈ આત્મા ધણી નથી. શું આ મારી વાત છે એનો કોઈ ધણી નથી, અને દિવ્ય ધ્વનિના પણ તીર્થંકર દેવ સ્વામી નથી. ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે. દિવ્ય ધ્વનિ પોતે એમ કે છે કે મારું કોઈ સ્વામી નથી. દિવ્ય ધ્વનિના પરમાણુ પોતે એમ કહે છે કે મારે પર્યાયનો સ્વામી પૂતગળ પરમાણુ છે, કોઈ જીવ નથી. તીર્થંકર દેવ ને બીજા પણ નહીં, કોઈ કોઈ જીવ મારા સ્વામી નથી. મારા ઉપર કોઈનો અધિકાર નથી, અને કોઈ અધિકાર રાખે તો એની ભૂલ છે. એ ભૂલ દુઃખનું કારણ થશે, સુખનું કારણ નહીં થાય. પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યના દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી. આ કાનથી શબ્દ સાંભળે છે એ વાત પરમાર્થે સાચી નથી, વાસ્તવિકતા એ સાચી નથી એમ કે છે. ઠીક, કેમ કે કાનના પરમાણુ અને શબ્દના પરમાણુ બે પૂતગળ છે, એમાં જીવ ક્યાંય નથી. જીવ નથી સાંભળતો એમ કે છે. જીવ નથી સાંભળતો તો કોણ સાંભળતું હશે? તો કે જીવ દ્રવ્યેન્દ્રનું આલંબન લઈને સાંભળે એ પરમાર્થે વસ્તુ સ્થિતિ નથી એમ કે છે. શું ભાવેન્દ્રનું હવે કહેશે? ભાવેન્દ્રનું વચન નીચે આવશે હવે, પછી એનું એ વખતે એનું લઈએ. શું અત્યારે દ્રવ્યેન્દ્રનો અધિકાર છે કે આ કાનથી જીવ મેં હગ્ગા કાને સાંભળ્યું એમ કે છે ને. હું તો કે ભાઈ એ તારો હગ્ગો નથી, તે સગા કાને સાંભળ્યું હોય તો પણ એ કાન તારો સગો નથી. એની રાખ થઈ જશે, એની રાખ થશે તારી નહીં થાય. હા, એ વ્યવહાર વચન છે. કર્ણગોચર શબ્દને ગ્રહવા માટે જીવનો ભાવ લંબાય છે ત્યારે જીવને શુભ ભાવની ઉત્પત્તિ થાય છે, ધર્મની ઉત્પત્તિ નથી થતી. ભગવાનના સમુસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળતા સાંભળવાના પરિણામથી કોઈને ધર્મ થયો નથી એમ કહેવું છે. ઠીક, આકરું પડે એવું છે થોડું, એ શુભભાવ થાય પણ ધર્મ ન થાય. આ તો મહાન પરમાગમ છે, સમયસાર છે, એ તો મહાન પરમાગમ છે. એમને એને વાંચતા એ શબ્દ પર્યાયોને વાંચતા સમયસારના શબ્દો વચનો કે શ્રવણ કરતા ધર્મની ઉત્પત્તિ નથી. નહીતર તો હો વખત વાંચે એને ઘણો ધર્મ થાય, ને હજાર વખત વાંચે એને ઘણો ધર્મ થઈ જાય. આવું મહાન પરમાગમ હજાર પછી વાંચતા જ કરે માણસ, કેમ કે વાંચવાથી ધર્મ થઈ જાય કે નહીં? એ ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. ધર્મનું કારણ પણ નથી એવું છે. જો ધર્મનું કારણ હોય તો એનું કાર્ય નિપજવું જોઈએ, કારણ હોય તો કાર્ય ઉત્પન્ન થવું જોઈએ, કાર્ય નિપજવું જોઈએ. પણ ઘણી વાર વહેંચ્યું હોય એને ધર્મ નથી થયો એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે, તો ત્યાં કારણ પણ નથી એમ નક્કી થયું. કંઠાગ્રહ હોય છે, આખી ટીકા અને ગાથાઓ મુખાગ્રહ હોય છે, મોઢે બોલી જાય ફટાફટ પાણીના પૂરની જેમ. ધર્મનું નામ નિશાન પણ ત્યાં હોય નહીં એવું બને છે. અનુભવ એટલે સ્વરૂપ ને અનુભવવાથી ધર્મ થાય, બાકી પૂતગળ દ્રવ્ય નો તો અનુભવ પણ નથી કરી શકાતો. હા, એ જીવની પર્યાય છે, એ શબ્દની પર્યાય. હા, ત્યાં ધર્મ છે. જીવનો ધર્મ જીવની પર્યાયમાં છે અને તે જીવની નિર્મળ પર્યાય છે. પાત્રતા માટે. શેના માટે? પાત્રતા માટે. પાત્રતા જો પ્રગટ કરે જીવ તો એને કારણ એવો ઉપચાર આવે, કરે તો ઉપચાર આવે, ન કરે તો ઉપચાર ના આવે. પાત્રતા પ્રગટાવવાનું નિમિત્તત્વ છે ત્યાં. એટલું શું? હા, એટલે પાત્રતા પ્રગટાવવા માટે લેવું. શું એવું? તો પછી જે પર્યાય પરિણામે એનો ઉપચાર આવે છે કે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળતા સાંભળતા કોઈ અનુભવ કરી લે તો કઈ ભગવાનનું શ્રવણ છે એને ધર્મ પ્રાપ્તિમાં નિમિત્ત થયું, એ જાતનું નિમિત્તત્વ છે. એમ કાર્ય ને કારણનો ઉપચાર કરવામાં આવે છે, પણ એ ઉપચારિક વાત છે, નિયમબદ્ધ નથી. ઉપચારિક છે એટલે નિયમબદ્ધ નથી. શું કહ્યું? જુઓ, પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દને સાંભળતો નથી, માટે અશબ્દ છે. શું કહે છે? કે દ્રવ્યેન્દ્રિયનું આલંબન લેવું ભાવેન્દ્રિય દ્વારા એ જીવનું પારમાર્થિક સ્વરૂપ નથી, એનો સ્વભાવ ધર્મ નથી, એટલો એનો વિભાવ છે. શબ્દનું આલંબન લેવા જાય કોઈ ભાવ તો એ ભાવ છે, એ ભાવેન્દ્રિય ગણાય છે, અને એ ભાવ કે ભાવકરણેન્દ્રિય છે તે જીવનો વિભાવ છે, પણ સ્વભાવ નથી. માટે એ જીવનું મૂળ સ્વરૂપ નથી, એવું જીવનું મૂળ સ્વરૂપ નથી. એમ કહીને એ કહ્યું કે એ અભિપ્રાય શ્રોતાએ છોડી દેવા યોગ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે કે હું સાંભળ્યા સાંભળ કરું અને મને એનાથી ધર્મ થઈ જશે. અભિનય ક્યારે થાય? કે પોતે એના આમ જે કહેવા ધારે છે એ આશયથી વિરુદ્ધ જાય ત્યારે. અહીંયા જે આચાર્ય મહારાજ કહેવા ધારે છે એ એમ કહે છે કે ભાઈ તને તો સ્વામી પણું નથી, પછી તું એનો સ્વામી થઈશ તો તું ધર્મ કેવી રીતે પામીશ? તું પૂતગળનો સ્વામી થઈને અત્યાર સુધી તો ફેર્યો, હવે અહીંયા ધર્મના ક્ષેત્રમાં પણ એ જ તારી જૂની રીત છે એ ચાલુ રાખે તો તને ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થશે? એમ કહે છે. આજે તું શબ્દનો સ્વામી થયો, કાલે પૈસાનો સ્વામી થયા વગર નહીં રે, દેહનો સ્વામી થયા વગર નહીં રે, ઘરનો સ્વામી થયા વગર નહીં રે, કુટુંબ પરિવારનો સ્વામી થયા વગર નહીં રે, પછી કેટલાનો સ્વામી થઈશ તું? એમ વાત છે, એ અભિનય છે. એનું સ્વામીપણું છોડવું ખાલી એક તરફી વાત નથી, એનું સ્વામીપણું છોડવું એટલું માત્ર એક તરફી વાત નથી, પણ સ્વરૂપમાં આત્મબુદ્ધિ કરવી એવી બીજા પડખેની વાત સાથે છે, માટે અભિનય નથી. એમ છે, એ હેતુથી વાત છે. એ વાતની પાછળ જે હેતુ છે એ પારમાર્થિક આશય છે. આત્મકલ્યાણનો એમાં આશય રહેલો છે, આત્મ આશ્રયનો એમાં આશય રહેલો છે, માટે અવિનય નથી. નહીતર અવિનય થાય જરૂર, નહીતર ચોક્કસ અવિનય થાય. એમને એમ સ્વચ્છંદે ગુલે દિવ્ય ધ્વનિની બાબતમાં જેમ તેમ, તો એવી રીતે વાત નથી. આશય સાથે રાખીને, આશય સાથે જોડાઈને શું એમ કહેવું તે નિર્દોષ છે, નહીતર એ કહેવું તે સદોષ છે, એમ લેવું ઠીક છે. પણ એ ચારાર ચોખવટ કરવી, નહીતર જીવને એ તો અનાદિનો સ્વચ્છંદ છે અને એ સ્વચ્છંદ વધતા વાર લાગે નહીં. એનો ઢાળ મળે ને દોડી જાય, સ્વચ્છંદ રૂપી ઢાળ મળે ને જીવ દોડવા લાગી જાય છે. શબ્દો શબ્દ રૂપી પરમાણુઓના છે, શબ્દ રૂપે પરમાણુ પોતે શબ્દ વર્ગણા છે. જગતમાં 14 બ્રહ્માંડમાં શબ્દ વર્ગણા, કારણ વર્ગણા એવા પરમાણુઓ ભરેલા છે. એ શબ્દ વર્ગણા શબ્દ રૂપે પરિણમે છે. આત્મા નહીં, કોઈ આત્મા નહીં. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તો પણ એ જીવના સ્વરૂપમાં નથી. આયા તો મૂળ સ્વરૂપ સમજાવે છે આચાર્ય મહારાજ. શું કે છે? જીવનું મૂળ સ્વરૂપ સમજાવવું છે. તો કે એ શબ્દ વર્ગણા ના પરમાણુઓ અને એની પર્યાયો એ પૂતગળની છે, એ તારા સ્વરૂપમાં નથી. તારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય, ચેતના ગુણ લીધો ને, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એ તારું સ્વરૂપ છે, એમ કેવું છે. અને જુઓ સિદ્ધાત્માઓ કેમ બોલતા નથી? જ્યાં સર્વ શુદ્ધિ પ્રગટે સિદ્ધ પરમાત્માને સર્વ શુદ્ધિ પ્રગટે, ત્યાં જુઓ શબ્દનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખલાસ થઈ ગયો. જ્યાં સુધી સંસારી હતા ત્યાં સુધી શબ્દનો પર્યાય એનો સંબંધ હતો નિમિત્ત નૈમિત્તિક પણે, અરિયન દેવ સુધી. સિદ્ધાત્માઓ કેમ ઉપદેશ નથી દેતા? સર્વોત્કૃષ્ટ પદે બિરાજમાન છે તો એમને જેમ બીજા જીવોનું કલ્યાણ થાય એવું કઈ વિચાર નહીં આવતો હોય, નહીં ખબર પડતી હોય, કે બધી પૂરી ખબર પડી ગયા પછી એ પદે બિરાજમાન છે, હવે કઈ ખબર પડવાની બાકી રહી નથી. અને બધા અરિયન તો કઈ ઉપદેશ નથી આપતા, મૂક કેવડીઓ થાય છે એને ઉપદેશ નો યોગ હતો નથી. અને જેમને વાણી હોય છે એને પણ ઈચ્છા હોતી નથી. ભૂતકાળમાં એવો રાગ થયો હતો માટે શબ્દ વર્ગણાનો નિમિત્ત નિમિત્તિક સંબંધે ઉદય આવ્યો, એ નિમિત્તે કહેલા પાત્ર જીવોનું કલ્યાણ થઈ જાય છે. કઈ? હા, એ તો મનાથી જ છે. એ તો એમને દેહ જ નથી, પછી મનનો ક્યાં પ્રશ્ન છે? જ્યાં સિદ્ધ ભગવાનને દેહ જ નથી ત્યાં મન તો એક અવયવ છે દેહનો, એટલે એમને તો મન મનનો પ્રશ્ન નથી. હા, ભગવાનને સિદ્ધ ભગવાનને વિચાર નહીં થતો, કોઈ નહીં કેવડી ને સિદ્ધ ભગવાનને વિચાર નથી થતો. આપણી ભાષામાં તો એમ જ બોલાય ને, આપણે બધું વિચારીને કામ કરીએ છીએ ને, તો એવું કામ કરવાનો વિચાર એમને નહીં આવતો હોય. પણ એમને વિચારનો પ્રશ્ન નથી, વાણીનો પ્રશ્ન નથી. અને જ્ઞાન, જ્ઞાન તો બધું થાય છે, જ્ઞાન તો લોકાલોકનું એમને થાય છે વગર વિચારે. એટલે જ્ઞાન નથી થતું એવું કઈ નથી કે અનંત જીવો દુઃખી પામી રહ્યા છે જગતમાં, જગતના અનંત અનંત જીવો દુઃખી છે, એ બધા દુઃખી રહે એવું તો કોઈ ઈચ્છવાનો તો પ્રશ્ન કોઈને નથી રહેતો, ભગવાનનો તો ઈચ્છા જ નથી ભગવાનને તો. છતાં ત્યાં વાણીની પ્રવૃત્તિ એટલા માટે નથી કે જીવ એનો સ્વામી નથી, કરી શકતો નથી. શું? જીવ વાણીને કરી શકતો નથી. પછી એ સંસારનો જીવ હોય, એ અરિહંત દેવનો જીવ હોય, કે સિદ્ધ પરમાત્માનો જીવ હોય, જે વસ્તુ અશક્ય છે જીવ માટે એ બધા જ બધાને માટે અશક્ય છે. શું? એવું જીવનું અશબ્દ સ્વરૂપ છે. ચોથું, કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો. શું કેવું છે? પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો કોઈના નહીં હો, જીવ પોતે પોતાના સ્વભાવની દૃષ્ટિથી પોતાને અવલોકે તો જોવે તો, અહીં જો જોવાનો શબ્દ લીધો છે, વિચારવાનો નથી લીધો, શું સ્વભાવત ક્ષાયુ ક્ષમિક ભાવ ભાવેન્દ્રિય ભાવાત અભાવે ભાવાત ભાવેન્દ્રિય વલંબેન શબ્દ અશ્રવણાત, શું સ્પષ્ટ કર્યું છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી એ સાંભળવાની જ્ઞાનની પર્યાય છે જીવની, એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે, કેમ કે કર્ણેન્દ્રિયના નિમિત્તે પ્રવર્તે છે માટે તેને ત્યાં ભાવેન્દ્રિય કહેવામાં આવે છે, પણ છે એ જીવનો જ્ઞાનનો પર્યાય ક્ષોપસમ ભાવે છે અને પરલક્ષી છે, એ સ્વલક્ષી નથી, અને એવો પરલક્ષી જ્ઞાનનો પર્યાય તે જીવના સ્વભાવની બહારની વાત છે, એ જીવના સ્વભાવની અંદરની વાત નથી, પણ જીવના સ્વભાવની બહારની વાત છે, આમ છે. એવા ક્ષોપસમી ભાવનો પણ સ્વભાવમાં અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી, અથવા ભાવેન્દ્રિયના અવલંબને શબ્દનું શ્રવણ કરવું એ જીવનું શુદ્ધ સ્વરૂપે નથી, એ જીવનો શુદ્ધ સ્વભાવે નથી, અને એ જીવનો શુદ્ધ પર્યાય પણ નથી. દ્રવ્યગુણને પર્યાય ત્રણેથી બાદ છે, એ તો ખરેખર તો અશુદ્ધ પર્યાય જરૂર છે, પણ અહીંયા એ પ્રકરણ નથી.
આત્મજ્ઞાનનું સ્વરૂપ નથી, કેમ કે એનું આલંબન થયેલ છે. આત્મજ્ઞાનમાં તો જ્ઞાનનું અવલંબન શુદ્ધાત્મા છે, શબ્દ પર્યાય નથી.
જીવનું અવલંબન એ આત્મજ્ઞાન થાય, આત્માના અવલંબને આત્મજ્ઞાન થાય, તુલ્ય દ્રવ્યના પરમાણુના અવલંબને આત્મજ્ઞાન થાય. બહુ ચોખ્ખી વાત એ છે, એટલા માટે વાત લીધી છે, એટલા માટે વાત લીધી છે. ઉપયોગ બાર લેવાય, ઉપયોગી નો વિભાવ છે, વિભાવ નિષેધવા યોગ્ય છે, નિષિદ્ધ છે. વિભાવ છે ચાહે ચાલ ગુણ નો હોય કે ચાહે જ્ઞાન ગુણ નો હોય કે ચાહે શ્રદ્ધા ગુણ નો હોય, શિક્ષાર્થ નો હોય કે સુખ નો હોય, વિભાવ માત્ર નિષેધવા લાયક છે, વિભાવ નો આદર કરી શકાય. આ સિદ્ધ વાત છે. માટે જીવ ભાવેન્દ્રિયના આલંબનથી પણ શબ્દ સાંભળે એ જીવનું મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ એવું નથી, એનું જ્ઞાન કરાવે છે સ્વભાવ સ્વરૂપનું. હવે કે સકળ વિષયોના વિશેષોના સાધારણ એવા એક જ સંયોજન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી એવા સ્વભાવ નથી એમ કહ્યું. હવે સ્વભાવ કેવો છે તો કે જેવું સ્વસંયોજન થાય છે ને એવો સ્વભાવ છે. સ્વભાવ સમજાવવા માટે વેદન નો આધાર લીધો, જાણવાનો આધાર જ્ઞાન ગુણ લેવો છે. પોતે અમૃતચંદ્રાચાર્ય જ્ઞાન વેદન ને જ જ્ઞાન ગુણ કહે છે, જ્ઞાન સ્વભાવ કહે છે. જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્તું ક્ષણ તે નહીં, જ્ઞાન જ્ઞાનના વેદન થી જ પ્રાપ્ત થાય, જ્ઞાન જ્ઞાનના વેદન વિના અનુભવાય નહીં, અનુભવાય નહીં ત્યાં સુધી એની અનુભવમાં પ્રાપ્તિ ગણવામાં આવતી નથી. સમસ્ત સકળ વિશેષો એટલે સમસ્ત વિષયોમાં વિશેષો એટલે વિવિધતા હોવા છતાં પણ જે સંવેદન પરિણામ છે તે એક પ્રકારનું સાધારણ રૂપે છે, એમાં અસાધારણ પણ નથી, એક જ પ્રકારનું છે સંવેદન. એટલે કે ભગવાનના કેવળ જ્ઞાનની જાતિ અને નીચે શુદ્ધોપયોગમાં મતિ શ્રુત જ્ઞાનની જાતિ એને એક શુક્રવાર કરી કે હૃદયની જાતિ એક છે, એમાં હૃદયની જાતિ એક છે, માટે એક જાતિ કહી. ભગવાનને અનંત સ્વસંવેદન તારતમ્યતાય છે, એક જાતનો એ અનંતમાં ભાગે ચોથા ગુણ સ્થાને આત્મજ્ઞાનના કાળમાં, સ્વરૂપ અનુભવના કાળમાં સમ્યક દ્રષ્ટિ જીવની ઉત્પન્ન થઈ જાય છે. પોતાનો સ્વભાવ હોવાથી, જીવાત્મા સ્વરિણામે અભિનંદાનો સ્વભાવ હોવાથી, કેવળ એક શબ્દ વેદના પરિણામને પામીને શબ્દને સાંભળતો, એ શબ્દ વેદનાના પરિણામને, આ શબ્દથી જેને વેદન થાય છે ને, તમે મને આવું કહી દીધું, પ્રશંસા કરે, બહુમાન કરે, આ માનપત્ર આપે તો ભાષણ કરે ને, ત્યારે અથાઈ જાય છે. અને જયારે તું નિંદા કરે, અવરણવાદ કરે, ત્યારે ખેડાઈ જાય, ત્યારે એની વેદના થાય છે. કાં હરખની વેદના થાય ને, કાં સ્વપ્ની વેદના થાય છે. તો કે એવા પરિણામે પરિણામ જીવનું સ્વરૂપ નથી. શબ્દને અવલંબીને વેદના તને થાય, એ વેદના અધર્મ સ્વરૂપ છે. રથની વેદના એ ધર્મ સ્વરૂપ છે, ખેદની વેદના પણ અધર્મ સ્વરૂપ છે. તો કે અંદરમાં જે જ્ઞાનનું સંવેદન છે, એ સંવેદન પરિણામ, જ્ઞાન સંવેદન પરિણામ છે, એ જ્ઞાન વેદના, એ શુદ્ધ ચેતના ચૈતન્ય વેદના છે, અને એ ધર્મનું પરિણામ છે. એ રૂપે પરિણામનું એ ધર્મ છે, એ જીવનું સ્વરૂપ છે. પરિણામ માટે પણ આત્મા અશબ્દ છે, એથી પણ એ સિદ્ધ થાય છે કે આત્મા અશબ્દ છે, એને શબ્દની સાથે સંબંધ રહેતો નથી. તેને સમસ્ત વિવેકનું જ્ઞાન થાય છે, પણ હવે જાણવાની અપેક્ષા લે છે, એને વિદવાની અપેક્ષા લીધી હવે. સમસ્ત વિવેકનું જ્ઞાન થાય છે, બધા શબ્દોનું જાણવું થાય, શબ્દનો અર્થ જાણે, ન જાણે એમ કઈ નથી. તમને સમસ્ત જ્ઞાનનું જ્ઞાન થાય છે, તો પણ સકળ જ્ઞાયકના તાદાત્મનો નિષેધ છે. જ્ઞાન છતાં જ્ઞાન અને જ્ઞેર તન્મય થતા નથી, એકરૂપ થતા નથી, એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. અત્યારના ભૌતિક વિજ્ઞાનીઓ એમ કહે કે અવાજના પરમાણુઓના આંદોલનો, વાઇબ્રેશન ઓફ ધી સાઉન્ડ, આંદોલનો છે, એ કાન સુધી, કાનના પડદાને અથડા કરે, હું ભજા સુધી સંભળાય નહીં, એટલા જ્ઞાન તંતુઓ છે, એના માત્ર જીવ સાંભળે છે. હા, જીવ તો પહેલી કીધી છે ને, ભૌતિક વિજ્ઞાન મારો સંબંધીનું વિજ્ઞાન છે. જયારે વિતરાગી વિજ્ઞાનમાં નોન રિલેટિવ રીતિનું વિજ્ઞાન છે, પછી રિલેટિવ રીતિનું પછી જ્ઞાન કરાવે છે, પણ પહેલા નોન રિલેટિવ રીતિનું જ્ઞાન કરાવે છે. કે તારે સંબંધ નથી, ઈ કયા પ્રકારને કેટલું છે એ જો, પછી તમે સંબંધનું જ્ઞાન કર, તો તારું મર્યાદા જોઈશે, સંબંધની મર્યાદાનું જ્ઞાન તારું સાચું થશે. અહીંયા પહેલા એમ કે છે કે ભલે જ્ઞેય જ્ઞાયક આત્મા શબ્દનો જાણનાર અને શબ્દ આત્મામાં જાણનાર, એવો સંબંધનો નિષેધ નથી. એ સંબંધ છે, જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, એને ના પાડતા નથી, પણ એના તાદાત્મને ના પાડીએ છીએ. એ પરમાણુ, શબ્દના પરમાણુ જે જ્ઞેય થાય છે, તે આત્માને અડતા પણ નથી, સ્પર્શતા પણ નથી, કેમ કે અસ્પર્શ સ્વભાવે છે આત્મા. એ અવાજના આંદોલનો એને નથી અડતા, નથી સ્પર્શતા, એમ કે છે. પોતે શબ્દ રૂપે પરિણમતો નથી, માટે અશબ્દ છે, માટે આત્મા અશબ્દ છે. કેમ કે એને તાદાત્મ્યપણું થતું નથી, શબ્દનું જ્ઞાન રૂપે પરિણામ થાય છે, એ લીધે તાદાત્મ્યનો નિષેધ હોવા છતાં શબ્દના જ્ઞાન રૂપે પરિણામ થાય છે, કેમ કે જીવનો પર્યાય છે, પણ પોતે શબ્દ રૂપે પરિણામ. અહીંયા પ્રશ્ન એટલો થવા યોગ્ય છે કે શબ્દને અવલંબવાની, કર્મેન્દ્રિયોને અવલંબવાની, ભાવેન્દ્રિયોને અવલંબવાની, અને શબ્દમાં કેવી રીતે થાય, આપણા અનુભવ તો ના પડે છે. એને આપણા અનુભવમાં તો કર્મેન્દ્રિયનું અવલંબન, ભાવેન્દ્રિયનું અવલંબન, પછી શબ્દનું અવલંબન, બધું અવલંબન લેવા જાય છે, પછી શબ્દનો અર્થ સમજાય છે. એમ જ વસ્તુ સ્વરૂપ હોય તો સિદ્ધાત્માઓને કોઈ શબ્દનું જ્ઞાન થાય, પર્યંતના આત્માઓને શબ્દનું જ્ઞાન થાય, એ સદમસ્ત અવસ્થા સુધી જ્ઞાનનો વિભાવ છે. પૂર્ણ સ્વભાવ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રત્યે છે. એમને કર્ણેન્દ્રિયનો દ્રવ્ય ભાવેન્દ્રિયનું અવલંબન નથી, દ્રવ્યેન્દ્રિયનું અવલંબન નથી, અને શબ્દનું પણ અવલંબન નથી, અને છતાં ચૌદે સમાનમાં રહેલા શબ્દના પ્રમાણોને કારણ શબ્દ પ્રજ્ઞાને એ જાણી લે છે. સદમસ્તુ જ્ઞાન નથી જાણતું, સદમસ્તુ બધું શબ્દની પર્યાય પ્રત્યે અને એના નિમિત્ત નિમિત્તે સંબંધની યોગ્યતા હોય જ્ઞાનની, એ તો સમજો વધારે સાંભળી શકે નહીં. તમે કામ ઓછું તો સમજાય છે ને, એક સૂક્ષ્મ યોગ્યતાની વધારે છે. કાન તો તમારો ચોખ્ખો છે, કાનમાં કઈ દિફેક્ટ નથી, પણ તમને સંભળાતું નથી એ વાત સાચી છે. અને એ અમારો વિષય હવે નથી, એનો વિષય પૂરો થઈ ગયો. કાનની રચના જે થયા છે એ જોયે તપાસી લે બરાબર છે, જો અમારો કાન છે તમારો કાન છે, અમને સમજ એમ વાતો એવી વાત. પછી અમારી મર્યાદા આપણે થાય છે, અંદર કઈ જ્ઞાનતંતુમાં ફેરફાર થઈ ગયો હશે. જ્ઞાનતંતુમાં તમે કેવી જોયા બધું બહુ સુખ હોય છે, એને ખબર પડે કે ભૌતિક વિજ્ઞાનની બહારનો વિષય ગયો. જ્ઞાનનું એ કાંઈ નથી, કેવળ જ્ઞાનને કાંઈ લાગુ પડતો નથી. અને આત્મા કેવળ જ્ઞાન જેવું છે એવા જ્ઞાન સ્વભાવિક છે, અલ્પ જ્ઞાન છે એવા અલ્પજ્ઞ સ્વભાવિક એ આત્મા નથી, એમ કેમ નથી. જે શબ્દના જ્ઞાન રૂપે પરિણમન થાય છે, કેવળ જ્ઞાનમાં પણ શબ્દના જ્ઞાન રૂપે પરિણમન થાય છે, તો મોં ઉત્પન્ન થયા હોય શબ્દ જ્ઞાન એમને થાય છે. શબ્દની પર્યાય ઉત્પન્ન થયો હોય સંભળાય, અને ભગવાનને તો કારણ શબ્દ વર્ગિણામાં જેટલા પરમાણુઓ એ કયા કયા શબ્દનો ક્યારે પરિણમન કરશે એ જ્ઞાન થાય છે. અરે જે પરમાણુ શબ્દ વર્ગિણામાં નથી અત્યારે, પણ કારણ વર્ગિણામાં છે કે બીજી વર્ગિણામાં છે કે સામાન્ય સુધી બોલે છે, એ ક્યારે શબ્દ પરિણામ છે એ ખબર છે ભગવાનને. તો શબ્દ વર્ગિણાની બહાર જઈને એમને ખબર પડતી હતી, એમને કોઈ વાતની ખબર નથી. એવું
શબ્દના નિષેધથી તે અશબ્દ છે. છ એ છ પ્રકારે એટલે સર્વ પ્રકારે શબ્દના નિષેધથી શબ્દ અને આત્મા બે ભિન્ન ભિન્ન જાતિના દ્રવ્યો હોવાથી આત્મા અશબ્દ સ્વરૂપે છે, શબ્દ સ્વરૂપે નથી. એ ચારે બાજુથી સિદ્ધ કર્યું, બહુ સૂક્ષ્મ વિષય લીધો છે, આમાં કોઈ ક્યાંય ફોદો કાઢી શકે એવું નથી રહેવા દીધું. આચાર્ય ભગવાનનું તત્વ પ્રતિપાદનનું સામર્થ્ય એટલું બધું છે શું કે ગમે તેવો જ્ઞાનના ક્ષોભ સંભાળો વિદ્વાન આવે અને ગમે એ તર્ક કે દલીલ કાઢે તો એનો આમાંથી ઉતરે એને મળી રહે શું. આ અમૃતચંદ્ર આચાર્ય દેવનું તત્વ પ્રતિપાદનનું અતિ સામર્થ્ય ને પ્રસિદ્ધ કરનારા વચનો છે. હવે અનિર્દિષ્ટ સંસ્થાન વિશેષણ સમજાવે છે. આ તો શું છે કે સાધારણ જીવોને તો આની હામેની દલીલો આવડતી નથી, સામાન્ય માણસને તો આજે પ્રતિપાદન કર્યું એની વિરુદ્ધની વાત ઉપજાવવાની શક્તિ નથી. કોઈ શાળા હોય સોપસમ હોય ને ઊંધી દિશામાં જતો હોય એને આમ થાય ને આમ થાય તો કેવું ભરે. આ સિદ્ધાંત અનુસાર વસ્તુ સ્થિતિ છે, આ અકાટ્ય સિદ્ધાંત છે, આમાં ફેર પડે એવું નથી, તારી વાત ઉભી નહીં રહે એવું છે. હવે અનિર્દિષ્ટ સંસ્થાન વિશેષણ સમજાવે છે. સંસ્થાન એટલે આકાર શું, અને નિર્દિષ્ટ એટલે કહી શકવા યોગ્ય શું, અનિર્દિષ્ટ એટલે નહીં. આત્માને કોઈ ચોક્કસ આકારે કહી શકાય એવો આકાર સંબંધીમાં એનું સ્વરૂપ નથી, એમ કેવું છે અહીંયા શું. અને એનું કારણ સ્પષ્ટપણે જોવામાં આવે છે કે કોઈ આત્માને અનાદિ અનંત એક આકાર હોતો નથી. આ સિદ્ધાત્માઓ સાદી અનંત એક આકારે રહે છે, પણ અનાદિ અનંત એક આકારે તો તે આત્માઓ પણ નથી. એમનાથી એ સંસારમાં હતા, કોઈ એક કાળે એ સિદ્ધ થયેલા છે, બધા સિદ્ધની સાદી છે, પછી ભલે અનંત કાળે એક આકાર રહ્યા છે. તો કે એ પેલા અનેક આકાર થયા એમ બતાવે છે કે જીવનો કોઈ એક આકાર નથી. નિગુદમાં જાય તો નિગુદ શરીર પ્રમાણે, કીડીમાં જાય તો કીડીના શરીર પ્રમાણે, હાથીમાં જાય તો હાથીના શરીર પ્રમાણે, મનુષ્યમાં જાય તો મનુષ્યના શરીર પ્રમાણે,
દેવમાં જાય તો ત્યાં, નારકીમાં જાય તો ત્યાં, સિદ્ધાલયમાં જાય તો છેલ્લા મનુષ્ય પર્યાય થી થોડો ઊણો, પણ એક આકાર જોવામાં આવતો નથી કોઈ આત્માનો. શું કે છે કે પૂદગળ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, કેવો જીવ નો આકાર હોય છે કે શરીર આકારે જીવ હોય છે. સામાન્યપણે સંસારમાં બધા જીવો શરીર સંયોગ વાળા છે, અને જેવા જેવા શરીર એને પ્રાપ્ત છે તેવો તેવો તે આત્માના પ્રદેશોની આકારની રચના થઈ જાય છે. પછી સર્પ હોય તો સર્પાકારે થાય છે, પશુપંખી હોય તો પશુપંખીના આકારે થાય છે. એટલે શરીરથી જીવના પ્રદેશોનો આકાર સમજી શકાય છે કે અત્યારે જીવનો આકાર કેવો છે. એ શરીર કેવું છે કે પૂદગળ દ્રવ્ય વડે રચાયેલું છે, અનેક પૂદગળ પરમાણુઓથી જેની રચના થઈ છે. એક પૂદગળ સ્કંધ નથી, જેમ શબ્દ અનેક પૂદગળ પર્યાયોનો સ્કંધ છે તેમ શરીર પણ અનેક પૂદગળ પર્યાયોના સ્કંધની રચના છે. સ્કંધ પર્યાય છે, એક પરમાણુની પર્યાય નથી. પૂદગળ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન એટલે આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી, માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. એવા આકાર વાળો કહી શકાતો નથી સ્વભાવે, અંગૂઠ સ્વરૂપે. આમ તો જયારે જયારે છે ત્યારે એવા આકાર વાળો છે, પણ એનો સ્વભાવ નથી, એનું સ્વરૂપ નથી એમ કે છે. શું આ જીવ ઈચ્છે છે ને, જાડો હોય એમ ઈચ્છે છે કે હું થોડોક દુબળો થાવ તો સારો, દુબળો હુંક લકડી હોય એમ થાય કે જરાક હું અલમસ્ત થાવ તો સારો, બહુ ઠીંગણો હોય એમ વિચારે કે જરાક મારી ઊંચાઈ હોય તો સારો, લાંબો તાડ જેવો હોય એમ થાય કે થોડોક નીચો હોય તો સારો, પણ હવે તારો નથી, તારો આકાર તારો નથી એમ કહે છે. હે, પછી મોઢામાં ફેરવાય છે ને, મારું આવું નમણું, આ કાન બધું બરાબર, આમ હોય તો આવા આકારે હોય તો સારો, એમ શરીરના અવયવો અનુસાર પોતાના આકાર અમુક હોય તો સારું એમ જે વિચારવામાં આવે છે એ કે માથાફોડ તારી દુઃખી થવાની છે. એ આકાર સંબંધીને તારી જેટલી કોઈ વિચારણા, તારા જેટલા કોઈ વિભાવો છે એ તને દુઃખદાયક છે. શું કહ્યું કે પૂદગળ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી મૂળ સ્વરૂપે, માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે, કોઈ આકારે એમને એમ રહેતો નથી. અને બાળ યુવાન વૃદ્ધમાં તો ફેરફાર થયા વગર રહે નહીં. બીજું કે પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાન વાળા અનંત શરીરોમાં રહે છે, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ઠીક, એના ક્ષેત્રના પ્રદેશો છે એ નિયત છે. એક પરમાણુના માપે માપવામાં આવે, એક પરમાણુનું માપ લઈને, તો લોકાકાશના જેટલા પ્રદેશો આકાશના છે એટલા એક જીવના માપમાં પ્રદેશો છે. લોક પ્રમાણ પ્રદેશ કહેવાય છે. કેટલા? લોક પ્રમાણ પ્રદેશ કહેવાય છે. એટલે આખા 14 બ્રહ્માંડના જેટલા પ્રદેશો છે એટલા એક જીવના પ્રદેશો છે. એનું નિયત સ્વભાવ છે, પ્રદેશ અપેક્ષા એ જીવના પ્રદેશોમાં વધઘટ થાય નહીં. નિગોદના શરીરમાં જાય કે કીડી કંઠવાના શરીરમાં જાય ત્યારે એમાંથી એક પ્રદેશ ઘટે નહીં. હજારો યોજનનું શરીર હોય, આ થાય છે ને મગરમચ્છ સંગ્રમણ સમુદ્રમાં, તો પણ એમાં એક પ્રદેશ વધે નહીં. અને કેવડી સમુદઘાત કરે ત્યારે લોક પ્રમાણ વ્યાપી જાય ત્યારે પણ એક પ્રદેશ વધ્યો નથી. નિયત એટલે અનાદિ અનંત ચોક્કસ સંખ્યા લોક પ્રમાણ છે એવો પ્રદેશ સ્વભાવ છે. લોક પુરુષ સંસ્થાને કહ્યો, આ એટલે એનું નિયત પ્રદેશ તો લેવું છે. ત્યાં જે આ પુરુષના આત્મા છે એ લોક પ્રમાણ ક્ષેત્ર વાળો છે એમ કેવું છે ત્યાં, એનું નિયત પ્રદેશત્વ છે. જયારે જીવ પરિભ્રમણની અંદર અનિયત શરીરો વારીએ છે, કેવા મારીએ છે? અનિયત આકાર વાળા અનંત શરીરો મારીએ છે. નિગોદમાં ભિન્ન ભિન્ન સ્થાનમાં ભિન્ન ભિન્ન જગ્યાએ ઉભીયો, ચાર ગતિમાં ભિન્ન ભિન્ન શરીરોમાં ઉભીયો, તે બધાના આકાર જુદા. સર્પનો આકાર જુદો, જળચર પ્રાણીઓના આકાર જુદા, ખેચર પ્રાણીઓના આકાર જુદા, ભૂચર પ્રાણીઓના આકાર જુદા, બધાના આકાર અનેક પ્રકારના આકાર વાળા તે રહે છે, માટે તે અનિર્દિષ્ટ સંસ્થાન છે. માટે એનું કોઈ ચોક્કસ આકાર કહી શકાતો નથી, પણ એના ભિન્ન ભિન્ન આકારોથી સિદ્ધ થઈ જાય છે, સાબિત થઈ જાય છે. ત્રીજું કે સંસ્થાન નામ કર્મ નો વિપાક. શું સંસ્થાન નામ કર્મ નો વિપાક એટલે ફળ પૂદગળોમાં જ કહેવામાં આવે છે, તેથી તેના નિમિત્ત થી પણ આકાર નથી, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ઠીક, કર્ણાનુયોગ નો વિષય લીધો વચ્ચે આમાં, કેમ કે આકાર છે એ શરીરની પર્યાય છે, અને એ શરીરની આકાર કોઈની આવી ને કોઈની આવી એમ કેમ? મનુષ્યમાં બધાની એક સરખી નહીં, તિર્યંચોમાં પણ એક સરખી નહીં, એમ કેમ? કે તથા પ્રકારના નામ કર્મ ના ફળ રૂપે જોવામાં આવે છે. અને નામ કર્મ, નામ પર નામ કર્મ જે પ્રકૃતિ છે ને, આત્મા એક નામ વેદની ગોત્ર છે ને, અઘાતીની પ્રકૃતિ છે ને, મુખ્ય આઠ છે એમાં નામ પ્રકૃતિ છે, એના નિમ એના ફળ સ્વરૂપે, એના વિપાક સ્વરૂપે શરીર મળે છે. તો જેણે જેવા ભાવ કરીને જેવી નામ કર્મની પ્રકૃતિ બાંધી એવો આકાર એને મળશે. શું? કોઈનો કાણો કુબડો આકાર હોય તો એને એવા ભાવ કર્યા છે, કોઈનો સ્વરૂપ કુરૂપ હોય તો એને એવા ભાવ કર્યા છે. શું? એમ બતાવે છે. પણ એ સંસ્થાન નામ કર્મ નો વિપાક ક્યાં આવે છે? ઉદગળમાં આવે છે, જીવમાં આવતો નથી. જીવ એવો નથી થયો, જીવ કોઈ શરીરના આકાર વાળો નથી. પછી એ શરીર નામ કર્મ ની પ્રકૃતિના મુખ્ય બે ભેદ લઈએ તો શુભ અને અશુભ બે પ્રકૃતિ છે. શુભ સંસ્થાન અને અશુભ, અશુભ સંસ્થાન. અશુભ એટલે સારું શરીર ન હોય, સારો આકાર શરીર નો ન હોય, દેખાવે ને કોઈ દેખાવમાં સારો આકાર હોય. શું? પણ એ ફળ ક્યાં આવે છે? કે પૂદગળોમાં જ આવે છે. માટે જીવનો આકાર નહીં, માટે તું તારું શરીર સારો આકારે હોય તો રાજી થઈશ નહીં, અને તારું શરીર તને ઈચ્છા પ્રમાણે આકારે ન હોય તો તું કરાજી પણ થઈશ નહીં, એમ કેવું છે? કેમ કે એ પૂદગળનું ફળ છે. એમાં તારી ઈચ્છા પ્રમાણે શરીર એ કઈ વાતમાં માલ નથી. નામ કર્મ નું ફળ શરીર નું જે આવે છે એ પૂદગળ માં આવે છે. એમાં જીવની ઈચ્છા કામ આવે કે ન આવે? કે ન આવે. પોતાની ઈચ્છા પ્રમાણે શરીર ને બનાવી શકાય કે ન બનાવી શકાય? કે ન બનાવી શકાય. આ સીધી વાત છે. કેમ કે એ કર્મ નું પૂદગળ પરમાણુ નું કાર્ય પૂદગળ માં છે, અને જીવ નું સ્વામિત્વ એને નથી. આ ત્રણ ત્રીજા બોલ માં સ્વામિત્વ લઈએ છે ને, દરેક જગ્યાએ સ્વામિત્વ લીધું છે. તો અહીંયા જો સ્વામિત્વ લઈએ તો નામ કર્મ ના ફળ સ્વરૂપે તને જે શરીર મળ્યું છે એનો સ્વામી તું નથી, એમ કે છે. તારા શરીર નો ધણી તું નથી. ઠીક, આખા આપઘાત કરવા માંગે છે ને, મરી નથી શકતા, ખબર છે, બચી જાય છે. ઝેર ખાય, આયુષ હોય તો હોજરી એ ઝેર ને બહાર ફેંકે, એને ઉલટી ન કરવી હોય તો ઉલટી થઈ જાય અને જીવતો રહી જાય. ઠીક, એ શરીરને ગ્રહણ કરવું, શરીરને ત્યાગ કરવો કે શરીરમાં આકારમાં ફેરફાર કરવો એ જીવનો ધણી નથી. જીવના કાબુની એ વાત નથી, જીવના એ હકુમતની વાત નથી. લ્યો ઠીક છે, જીવના એ અધિકારની વાત નથી. જીવના અધિકાર બહારનો એ વિષય છે. પછી ઊંધો માણસ એમ લે છે તો પછી અમારે સંયમ પાળવો એ અમારા હાથની વાત નહીં ને. મુનિ મહારાજો સંયમ પાળે છે, પછી કોઈ સંયમ નહીં પાડે. ભાઈ એ સ્વચ્છંદ કરવા માટે આ વાત નથી, આત્મગુણ કેળવવા માટે વાત છે. આત્મગુણ કેળવવા માટેની કોઈ વાતને અવગુણ કેળવવા પ્રત્યે લઈ જવી એના જેવો કોઈ મોટો બીજો વિપર્યાસ નથી. એવી વિપરીતતામાં ન જવું. શું? જ્યાં જે હેતુથી કહેવાયું હોય ત્યાં જીવ અને શરીરના અથવા જીવ અને પૂદગળનું ભિન્નપણું દર્શાવવા કહ્યું છે, એ સર્વ પ્રકારના વિભાવ મટાડવા માટે કહ્યું છે, અવગુણ મટાડવા માટે કહ્યું છે, અવગુણ કેળવવા માટે કહ્યું નથી. એ હેતુ ધ્યાનમાં રાખીને વિચારવું યોગ્ય છે. એટલે એ રીતે પણ જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે, જુદા જુદા સંસ્થાન રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે, જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત અર્થાત તદાકાર છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી એટલે સંબંધથી રહિત નિર્મળ જ્ઞાન માત્ર અનુભૂતિ થઈ રહી છે, એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. આ સંસ્થાનમાં ચારક બોલ લીધા છે, પેલા પાંચમાં છ છ બોલ લીધા છે, છ પંચાને ત્રીસ, ત્રીસ ને આ પાંચમાના ચાર ચોત્રીસ, અવ્યક્તના છ ચાલીસ, અને એક ચેતના ગુણનો એકતાલીસ. એકતાલીસ અર્થ કરીને આ ગાથાની ટીકા પૂરી કરી છે. શું એક ગાથામાંથી એકતાલીસ અર્થ કાઢ્યા છે અમૃતચંદ્રાચાર્ય દેવે. આ જ ગાથા પ્રવચન સારમાં છે, એના 172 ગાથામાંથી 20 અર્થ કાઢેલા છે. એ જ આચાર્ય છે, એ જ કુંકુંદાચાર્યની ગાથા છે, સૂત્રકર્તા આચાર્ય છે, અને ટીકાકાર પણ આચાર્ય એ છે, ને ત્યાં તદ્દન બીજા અર્થ કાઢ્યા છે, એટલે બીજા ન્યાયો કાયદા છે. શબ્દ તેના તે છે, ન્યાયો બીજા કાયદા છે. માટે એક શબ્દનો એક જ ન્યાયને એક જ અર્થ નીકળે એવો આગ્રહ કદાપિ સેવવા જેવો નથી. અને કોઈ એક જ્ઞાની કે કોઈ તેના તે જ્ઞાની તે જ શબ્દનો બીજો અર્થ કરે ત્યારે પહેલો સાચો હતો કે ખોટો હતો એમ પણ વિચારવા યોગ્ય નથી. અને ગડબડ બહુ થાય છે. ગુરુદેવ આમ અર્થ કરતા હતા, બીજા આમ અર્થ કરે છે, ત્રીજા આમ કરે છે, ચોથા આમ કરે. અરે ભાઈ, જે જ્ઞાની છે બધા સાચા અર્થ કરે છે, બધા ન્યાય છે. એના તેને તા કાઢે તો બીજું કાઢે, તેને તે આ ગાથા ગુરુદેવ વાંચે તો બીજો અર્થ કરે. અને પોતે જ કહે કે જો કાલ આવ્યું તું આજ નું આવ્યું ફરીને વાંચીએ છીએ, અત્યારે આજે નવું આવ્યું એમ કે. એટલે એવું છે, શબ્દને ખબર નથી મારો શું અર્થ થાય છે, જ્ઞાન પરિણમે છે સ્વયં. ચોથો બોલ છે, જરા વિસ્તારથી.
શ્રી દેવજી મંદર ભગવાન નો.